જય જીનેન્દ્ર, મંગલાચરણ કરીને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં મોક્ષ અધિકાર ચાલે છે અને મોક્ષ અધિકારની ગાથા 294 આપણે કરી રહ્યા છીએ. ગાથા 294 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી મહદ અંશો આપણે લીધા છે. હવે કેટલાક અંશ આજે આપણે લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 408 એમાં બીજા પેરેગ્રાફમાં એમ કહ્યું કે વળી જેટલું ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે તેટલા જ રાગાદિક પ્રતિભાસતા નથી, કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે. અને આનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કર્યો એ આપણે કર્યો છે કે સિદ્ધ ભગવાનને કાંઈ રાગ હોતા નથી. જેટલા પ્રમાણમાં એમ કહ્યું ને કે રાગ છે એ એટલે ચૈતન્ય જેટલા પ્રમાણમાં આત્મામાં દેખાય છે એટલા પ્રમાણમાં કંઈ રાગ નથી, એનો અર્થ એ છે કે જ્યાં ચૈતન્ય છે ત્યાં ભગવાન આત્મા છે, પણ કંઈ રાગ ત્યાં દરેક વખતે હોય છે એમ નથી. સિદ્ધ ભગવાનમાં કંઈ રાગ હોતો નથી, સિદ્ધ ભગવાનમાં ચૈતન્ય છે પણ રાગ નથી. એટલે અહીંયા તો રાગની વાત કરવી છે. ભગવાન આત્માના લક્ષણ અને રાગના લક્ષણ જુદા એ સમજાવતા અહીંયા કહે છે કે પાપના અને પુણ્યના જે ભાવ એ હોય તો ત્યાં જ્યાં જ્યાં ચૈતન્ય હોય ત્યાં રાગાદિ હોવા જોઈએ, પણ એવું નથી થતું. પાપના અને પુણ્યના ભાવ જે છે જો એ રાગ આદિ ભાવ જે છે એ જો આત્માનું સ્વરૂપ હોય તો આત્મામાં કાયમ માટે રહે, પણ એવું નથી, એવું નથી. એટલે એ આત્માથી જુદા છે, એ ચેતનથી જુદા છે, એ વાત ગુરુદેવે આપણને સમજાવી. હવે એનાથી આગળ બીજી વાત જે છે એ આપણે લઈએ. ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે વળી જે રાગાદિકનું ચૈતન્યની સાથે ઉપજવું થાય છે તે ચિત્ત ચેતક ભાવની અતિ નિકટતાને લીધે જ છે, પણ એ દ્રવ્યપણાને લીધે નહીં. એટલે એક દ્રવ્ય છે માટે એ નિકટમાં ઉત્પન્ન થાય છે, એક રૂપે ઉત્પન્ન થાય છે એમ નથી. રાગ અને ચેતન એ બંને જુદા જ છે, માત્ર બંને ખૂબ નજીકમાં રહ્યા છે એટલે આપણને એક રૂપે દેખાય છે. જ્યાં રાગ છે ત્યાં જ એને જાણવાવાળું જ્ઞાન છે, ચેતન છે. રાગાદિક જ્યાં છે ત્યાં જ ચેતન છે. એક જ સમયે ઉત્પન્ન થાય છે, રાગાદિકની જે પર્યાય થઈ છે એ જ સમયે તેને જાણવાવાળી જ્ઞાનની પર્યાય પણ ત્યાં જ તે જ ક્ષેત્રે તે સમયે ઉત્પન્ન થાય છે. એટલે એવું લાગે છે કે એ ચેતન અને રાગાદિક બંને એક રૂપ છે એવું પ્રતિભાસે છે, પરંતુ ખરેખર એમ નથી. એ નજીક છે એટલે એવું લાગે છે, અજ્ઞાનીને એમ લાગે છે. એ બંને જુદા જ ઉત્પન્ન થાય છે, બંનેનું દ્રવ્ય જુદું છે, કંઈ એક દ્રવ્યપણાને લીધે નહીં. એટલે કે એક જ દ્રવ્યની બંને પર્યાય છે એમ નથી. થાય છે તો જીવમાં, એ ભાવ જીવના જ છે, છતાં પણ એ જુદું છે એમ અહીંયા તો સમજાવવું છે. ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ છે એ, અને એ ચેતન સ્વરૂપ છે એ, અને રાગાદિક એ બંને જુદા છે એ વાત અહીંયા તો સમજાવી છે. અને બંને એકરૂપ લાગે છે અને એની નિકટતાનું કારણ ચિત્ત ચેતક ભાવ છે એ અહીંયા સમજાવ્યું છે. ગુરુદેવ સમજાવતા કહે છે કે જે સમયે જ્ઞાનની દશા ઉત્પન્ન થાય છે તે જ સમયે પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન થાય છે. જે સમયે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે તે જ સમયે પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન થાય છે. એટલે એ પુણ્ય પાપના ભાવ છે તે જ્ઞેય છે, પુણ્ય પાપના ભાવ રાગાદી ભાવ તે જ્ઞેય છે, અને એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય એ જ સમયે ઉત્પન્ન થઈ છે. એટલે અતિ નિકટ છે, બંને અતિ નિકટ છે. જ્ઞેય જ્ઞાયક ભાવની અતિ નિકટતા ત્યાં વર્તે છે. પણ એમ નથી કે જ્ઞાન અને રાગ એક દ્રવ્યમય છે, એમ નથી. એક દ્રવ્યમય છે એટલે કે એક છે માટે એક જ સમય ઉત્પન્ન થાય છે, એમ નથી. પરંતુ બંનેનું એક સમયમાં ઉત્પન્ન થવું પોતપોતાથી છે, કોઈ કોઈથી ઉત્પન્ન થાય છે એમ છે જ નહીં. રાગ છે માટે જ્ઞાન ઉત્પન્ન થયું એટલે કે જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. રાગ એ વખતે છે અને એ જ વખતે એને જાણવા વાળું જ્ઞાન પણ છે, અને બંને પર્યાય સ્વતંત્ર રીતે થઈ છે. એક ઉદાહરણ આપતા ગુરુદેવ સમજાવે છે કે જેમ અગ્નિને જોનારી આંખ અગ્નિથી એક નથી, અગ્નિ અને આંખ બંને જુદા છે. આંખ અગ્નિને જુએ છે પણ બંને જુદા છે, આંખ અગ્નિરૂપ થઈ જતી નથી, અથવા તો અગ્નિ આંખમાં પેસી જતી નથી. તેવી રીતે ચૈતન્ય આંખ રાગને દેખે છે, ચૈતન્ય આંખ રાગને દેખે છે, એટલે ચૈતન્યરૂપી આંખ રાગને દેખે છે, પણ ચૈતન્ય રાગરૂપે થઈ જતું નથી, અથવા તો રાગ ચૈતન્યરૂપે થઈ જતો નથી. ચૈતન્ય રાગરૂપે થઈ જતું નથી અને રાગ ચૈતન્યરૂપે થઈ જતો નથી. એટલે આ પ્રમાણે બંને રાગ અને જ્ઞાન એક દ્રવ્યમય નથી પણ ભિન્ન પદાર્થો જ છે. અનાદિ બે એકરૂપે ભાસે છે પણ બંને જુદા જ છે. એ અજ્ઞાનને કારણે એવો ભ્રમ છે કે એકરૂપે છે, ખરેખર તો એમ નથી. અહીંયા એ ભ્રમનો નાશ કેમ થાય એની વાત કરે છે. શું ભ્રમ છે? ભગવાન આત્મા ચેતન અને આ રાગ બે એકરૂપે દેખાય છે, કેમ કે એક જ સમયે ઉત્પન્ન થાય છે, બંને અતિ નિકટ છે, અને એ ચેતન એ પેલા ચેત્ય એવા રાગ આદિને જાણે છે. બંને નજીક છે એટલે એવું લાગે છે કે બંને એક રૂપ છે, જાણે કે એ ચેતનનું રૂપ જ રાગ આદિ ભાવ છે એમ લાગે છે. પણ ખરેખર બંને જુદા છે, બંને સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, બંને પર્યાય સ્વતંત્ર છે, બંને એકબીજાના કારણે છે એમ નથી. એટલે જે આ અનાદિનો ભ્રમ ચાલ્યો આવે છે ભગવાન આત્મા ચેતન અને રાગને એકપણે માનવાનો, એ ભ્રમનો નાશ કેમ થાય એની અહીંયા તો વાત આચાર્ય ભગવાને કરી છે. ચારસો નવમાં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ વધારે વિસ્તાર કરીને સમજાવે છે કે અરીસામાં સામે અગ્નિ હોય, અરીસાની સામે અગ્નિ હોય તો અગ્નિ દેખાય છે, તો શું અગ્નિ અરીસામાં ઘૂસી ગઈ? ના, અરીસામાં તે અગ્નિ ઘૂસતી નથી, પણ અરીસામાં તો અરીસાની અવસ્થા છે એટલે પ્રતિબિંબ છે. અરીસા ભણી હાથ લંબાવો તો કાંઈ અરીસો ઉષ્ણ થયેલો માલુમ પડતો નથી. તેવી રીતે ભગવાન આત્મા ચેતક જાણનાર અરીસો છે, એમાં પુણ્ય પાપના ભાવ દેખાય છે એટલે પ્રતિબિંબિત થાય છે. એ જાણનાર અરીસાની ચેતકની સ્વચ્છતા છે, એટલે એમાં એ પુણ્ય પાપના ભાવ રાગ ભાવ એમાં પ્રતિબિંબિત થાય છે, દેખાય છે. જ્ઞાન જ્ઞાનરૂપી અરીસો છે અને એની એવી નિર્મળતા છે, સ્વચ્છતા છે કે એમાં આપેલા પુણ્ય પાપના ભાવ દેખાય છે. પણ એ ભાવ કંઈ જ્ઞાનમાં એટલે આત્મામાં અંદર ઘૂસી ગયા નથી, અંદર બેઠા નથી. જેમ પેલો અગ્નિ છે એ અરીસાની સામે છે, પણ અગ્નિ કંઈ અરીસામાં ઘૂસી જતો નથી, તેવી રીતે આ પુણ્ય પાપના ભાવ પણ જ્ઞાનરૂપી અરીસામાં દેખાય છે, જ્ઞાનમાં જણાય છે, પણ કંઈ જ્ઞાનમાં અંદર ઘૂસી જતા નથી. એટલે આત્મામાં કંઈ ઘૂસી જતા નથી, તેઓ એનાથી ભિન્ન જ છે. બંને એક કાળમાં સાથે છે. શું બંને? આ પુણ્ય પાપના ભાવ અને એને જાણવાવાળું જ્ઞાન, એ બંને એક કાળમાં સાથે છે. એટલે એવી ભૂલ થઈ જાય છે કે જાણે બંને એક રૂપ છે. બંને નિકટ છે. નિકટ કઈ રીતે છે? કે એ રાગ દ્વેષના જે ભાવ છે એ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, એ જ્ઞાનમાં જણાય છે. એટલે કેટલી બધી નિકટતા થઈ, એટલે એવું લાગે કે જાણે એ બંને એક છે. જેમ અરીસાની અંદર અગ્નિનું પ્રતિબિંબ દેખાતું હોય તો બાળકને એમ લાગે કે અરીસામાં અગ્નિ સળગી રહ્યો છે, બાળકને એવું લાગે. આપણે પણ એવા બાળક જેવા થઈ ગયા છીએ. એટલે આપણને એવું લાગે છે કે આ જ્ઞાનમાં જે રાગ દ્વેષના ભાવ જણાઈ રહ્યા છે એ આત્માના છે. ખરેખર એમ નથી, એ તો એમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાનરૂપી અરીસામાં એ રાગ ને દ્વેષના ભાવ, પુણ્ય પાપના ભાવ, શુભાશુભ ભાવ, એ બધું પ્રતિબિંબિત થાય છે, પણ એ કંઈ એમાં જ્ઞાનમાં એટલે આત્મામાં આવતું નથી, પેસતું નથી, ઘૂસતું નથી. પ્રતિબિંબિત થાય છે, અંદર જણાય છે, એનું જ્ઞાન કરે છે, એથી કરીને એ કંઈ અંદર આવી જતા નથી. એટલે એને કાંઈ એકરૂપતા છે નહીં, બંને ભિન્ન વસ્તુ જ છે. આ ભિન્ન છે એ વાતને સમજવી અને એમ એ બંનેને ભિન્ન કરવા, જુદા કરવા. કોને બંનેને ભિન્ન કરવા? રાગને અને ચેતન એવા ભગવાન આત્માને. રાગને, રાગ કહો કે પુણ્ય પાપના ભાવ કહો, શુભાશુભ ભાવ કહો, બંધ કહો, એ બધું. અને બીજી તરફ ભગવાન આત્મા કહો, જ્ઞાન કહો, ચેતક કહો, એ. એટલે બે વસ્તુને જુદી કરવાની છે. પોતે ભગવાન આત્મા છે, એનાથી આ રાગ દ્વેષના ભાવો બધા જુદા છે. એ બંધ છે, તે જુદો છે, દેખાય છે, સાથે એના જ્ઞાનમાં એ પ્રતિબિંબિત થાય છે, એની નજીકમાં છે, એ જ સમયે છે. એટલે આવી નિકટતાને લીધે એમ લાગે છે કે રાગાદી ભાવો જીવમાં છે. ના, રાગાદી ભાવો જીવમાં એટલે આત્મામાં નથી, એ એનાથી તદ્દન જુદા છે, ભિન્ન છે, એ બહાર છે. એ બહાર છે, જેમ પેલો અગ્નિ અરીસાની બહાર છે, અરીસાની અંદર નથી. અરીસાની અંદર તો એનું પ્રતિબિંબ જણાય છે, પણ અગ્નિ તો બહાર જ રહ્યો. એટલે એ જ રીતે આ રાગાદી ભાવો છે તે આત્મામાં એટલે જ્ઞાનમાં અંદર ઘૂસતા નથી, એ બહાર જ છે, એ બહાર જ છે. અનંત કાળમાં આ જીવે અનંત પ્રકારના એવા શુભાશુભ ભાવો કર્યા, રાગ દ્વેષના ભાવો કર્યા, ગંદામાં ગંદા કનિષ્ઠ ભાવો પણ કર્યા અને સારામાં સારા શુભ ભાવ પણ કર્યા, પણ એ બધું બહાર રહ્યું, એ બધું બહાર રહ્યું. આત્માની અંદર, જ્ઞાનની અંદર પ્રવેશ્યું નહીં. જ્ઞાનમાં એ પ્રતિબિંબિત થયું, જ્ઞાનમાં એ જણાયું, પણ એથી કરીને કે આત્મામાં ઘૂસ્યું ના, એ આત્મામાં ઘૂસ્યું નથી, આત્મામાં પ્રવેશ પામ્યું નથી. એટલે એ જુદું જ છે. આ બધા ભાવ છે, શુભાશુભ ભાવ છે, તે બહારમાં છે. બહારમાં છે કહેતા એ પર્યાયમાં છે, એ આત્માથી જુદા છે. આત્માનો સ્વભાવ નથી, આત્માના સ્વરૂપમાં નથી, આત્માની અંદર પ્રવેશતા નથી, આત્માનું કાંઈ બગાડતા નથી, આત્માનું કાંઈ સુધારતા નથી. એ બધું જુદું છે, જુદું છે ને જુદું છે. આમ ભેદ જ્ઞાન કરવાનું છે. બહુ શાંત ચિત્તે આપણે જાતે જ ભેદ જ્ઞાન કરવાનું છે. માત્ર શાસ્ત્ર વાંચીએ એમ નહીં ચાલે, પોતે એ વાતને બેસાડવાની છે કે આ રાગ એને હું જાણવાવાળો જુદો છું, હું જાણવાવાળો છું, તે ભગવાન આત્મા છું, આ મારું જ્ઞાન છે, એ આ રાગને જાણે છે, એ રાગને જાણે છે, તેથી કરીને કંઈ રાગ મારો સ્વભાવ થતો નથી, રાગ મારામાં વ્યાપતો નથી, રાગ મારામાં વ્યાપતો નથી. ગમે તેવો શુભ ભાવ હોય, અશુભ ભાવ હોય, દ્વેષનો ભાવ હોય, ક્રોધનો ભાવ હોય, માન માયાનો ભાવ હોય, પણ એક પણ ભાવ મારામાં વ્યાપતો નથી. કેમ કે મારામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એ ભાવ ઉત્પન્ન થાય, એટલે એવી મારો નથી. અને એ પરના લક્ષ્ય થયેલો ભાવ છે, પર્યાયમાં છે, એ બહાર છે તો બહારમાંથી મારામાં અંદરમાં આવતો નથી. એ જુદો છે તો જુદો જ રહે છે, એ જુદો છે તો જુદો જ રહે છે. સ્પષ્ટતા અહીંયા જ કરવાની છે, ફરી ફરીને આની સ્પષ્ટતા કરવાની છે. હરીસો છે, હરીસાની સામે અગ્નિ બહારમાં છે, એ અગ્નિનું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, પણ એથી કાંઈ અરીસો કાંઈ ગરમ થતો નથી. અરીસાની અંદર અગ્નિ વ્યાપતી નથી, અરીસાથી અગ્નિ તો જુદી જ છે, એ તો ક્યાંય દૂર રહી ગઈ. અંદર પ્રતિબિંબ તરીકે દેખાય એટલે નાના બાળકને એવું લાગે કે અરીસામાં અગ્નિ છે, પણ મોટાને કોઈને એમ લાગે છે કે ના, અરીસામાં અગ્નિ છે, અરીસો બળે છે, એવું કોઈ કહે? અરીસામાં બળબળ અગ્નિ બળતી દેખાય તો કોઈ એમ કહે છે કે ના, અરીસો બળી રહ્યો છે? એવું તો આપણે કહેતા નથી, પણ બાળક હોય તો વિચારો શું કહે? બાળકને તો એમ જ લાગે કે અરીસામાં અગ્નિ છે, અગ્નિ બળબળ બળી રહ્યો છે. એને તો એમ લાગે કે હમણાં હું અરીસાને અડતા દાઝી જઈશ, એ અરીસાને અડે પણ નહીં. એ અરીસાને ન અડે, એને એમ થાય કે હમણાં હું દાઝી જઈશ, ત્યાં તો અગ્નિ છે. એ કોને થાય? એ બાળકને થાય. કેમ કે એ જાણતો નથી કે એ અરીસાની અંદર જે દેખાય છે તે પ્રતિબિંબ છે, એ અગ્નિ નથી, એ પ્રતિબિંબ છે. પણ અરીસાની અંદર દેખાય છે ને, એટલે એને ભૂલ થઈ જાય છે, એટલે એને એમ લાગે છે કે અરીસો અને અગ્નિ બંને એક છે, અરીસામાં અગ્નિ છે. આપણને એમ નથી લાગતું. બસ આ વાતને બરાબર સમજવાની છે કે એવી જ રીતે આ ભગવાન આત્મા એ જ્ઞાનરૂપી અરીસો છે, અને એના જ્ઞાનની નિર્મળતા એવી છે કે એની અંદર પેલા રાગના ભાવ જે થયા છે એ પ્રતિબિંબિત થાય છે. રાગના ભાવ બહારમાં છે, રાગના ભાવ બહાર છે, પણ એ જ સમયે આ વર્તમાન જ્ઞાનની પર્યાય જે છે એને જાણે છે, એટલે કે જ્ઞાનની અંદર એ રાગના ભાવ પ્રતિબિંબિત થાય છે, દેખાય છે. એટલે આ બાળક જેવા અજ્ઞાનીને એમ લાગે છે કે એ આત્મામાં એ ભાવ થયા. આત્મામાં એ ભાવ થતા જ નથી, એ બહારમાં છે. ભગવાન આત્મા તો ત્રિકાળક નાયક શુદ્ધ છે, પરિપૂર્ણ ચીજ છે, એ ધ્રુવ છે, એની અંદર કોઈ ફેરફાર થતો નથી. માત્ર એ જ્ઞાનની નિર્મળતા એવી છે એટલે જ્ઞાનમાં દેખાય છે, એટલે એમ લાગે છે કે આત્મામાં છે. એ આત્મામાં નથી, એ આત્માથી તદ્દન ભિન્ન છે. આ વાતનો પાકો નિર્ણય થાય તો જ પછી એ રાગથી જુદો પડે, અને રાગથી જુદો પડતા પોતે પોતાના સ્વરૂપમાં રોકાઈ જાય છે, સ્વરૂપમાં રાચી રહે છે, સ્વરૂપમાં લીનતા કરે છે, સ્વરૂપમાં સ્થિરતા કરે છે. એટલે એવા ભેદ જ્ઞાનની એને જરૂર છે. એવું ભેદ જ્ઞાન નહીં કરે ત્યાં સુધી, રાગથી પોતે જુદો ભગવાન આત્મા છે એવું ભેદ જ્ઞાન જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી સ્વરૂપનો અનુભવ નહીં થાય. આ વાત છે. આખી ગાથા જે છે એમાં મૂળ વાત તો આટલી જ કરવી છે, પણ એ વાત કરવા માટે રાગનું પણ સ્વરૂપ સમજાયું, આત્માનું પણ સ્વરૂપ સમજાયું, ભૂલ કેમ થાય છે એ પણ સમજાયું કે આ નિકટતાને કારણે ભૂલ થાય છે, આ બાળક જેવી ભૂલ છે, અને એ ભૂલને આપણે જ્ઞાન દ્વારા સમજવાની છે કે આ ભૂલ છે. એટલે કે જ્ઞાન દ્વારા એ બંને જુદા છે એ વાતને આપણે સમજીને જુદી પાડવાની છે, એટલે બંનેને સમજીને જુદા પાડવાના છે. જ્ઞાન દ્વારા કામ કરવાનું છે. એ જ્ઞાનને પ્રજ્ઞા છીણી ગઈ. હવે એ જ્ઞાન કઈ રીતે થાય છે એની રીત પણ બતાવી કે સ્વરૂપ તરફ ઢળતા એને સ્વરૂપનું જ ધ્યાન થાય છે, સ્વરૂપનું જ ભાન થાય છે, સ્વરૂપનું જ્ઞાન થાય છે, એટલે આપોઆપ એ રાગથી જુદો પડી જાય છે. એ વાત ગુરુદેવે સમજાવી. અહીંયા હવે બીજી વાત પણ આગળ એક સમજાવે છે, દ્રષ્ટાંત આપીને આ જે વાત જે કરી, રાગાદી ભાવ અને આત્માની એકરૂપતા જે કરી, તો એની એક બીજી વાત દ્રષ્ટાંત આપીને સમજાવે છે. અને એ કઈ રીતે જુદા છે એ અહીંયા દ્રષ્ટાંત આપીને વધારે સ્પષ્ટ કરે છે. એમાં દીપકનું, દીવાનું ઉદાહરણ આપ્યું છે, એનું દ્રષ્ટાંત આપ્યું છે. ટીકામાં એમ કહ્યું કે જેમ દીપક વડે પ્રકાશવામાં આવતા ઘટ આદિ પદાર્થો, ઘોડો વગેરે જે પદાર્થો છે તેની ઉપર દીવાનો પ્રકાશ પડે છે, એ દીપકના પ્રકાશપણાને જ જાહેર કરે છે. એ પ્રકાશવામાં આવતા પદાર્થો જે છે, એ પદાર્થો કોને જાહેર કરે છે? એ દીપકના પ્રકાશપણાને જાહેર કરે છે, ઘટપટ આદિપણાને નહીં. તેમ આત્મા વડે ચેતવામાં આવતા, આત્મા વડે જે જાણવામાં આવે છે તે રાગાદિક આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે, એ રાગાદિકપણાને નહીં. શું કહ્યું? કે આ ઘડો, કપડા, કોલસા, વીછી, સર્પ ઇત્યાદિ જે જે પદાર્થો દીપક વડે પ્રકાશવામાં આવે છે, દીવાના પ્રકાશમાં દેખાય છે, તે તે પદાર્થો દીપકના પ્રકાશપણાના ભાવને જ પ્રસિદ્ધ કરે છે, એના પ્રકાશપણાના ભાવને પ્રગટ કરે છે. ઘડો દેખાયો પ્રકાશમાં, એનો અર્થ એ છે કે ત્યાં દીપકનો પ્રકાશ છે. આ બધું પડ્યું હતું ત્યાં, ઘટપટ આદિ બધું પડ્યું હતું, ઘડો, કપડા, કોલસા, વીંછી, સાપ બધું ત્યાં હતું, એ હતું. પણ દીવાનો પ્રકાશ આવ્યો એટલે એ જણાયું, એટલે એમાં એ જણાવા માંડ્યું, એ જણાવા સાથે તેની પ્રસિદ્ધિ થઈ. તો કે દીપક પ્રકાશી રહ્યો છે, એ દીપકનું પ્રકાશ પણ એમાં પ્રસિદ્ધિ પામે છે. પેલા પદાર્થો તો હતા જ, એ પદાર્થો જે છે એની ઉપર પ્રકાશ પડતા એ પદાર્થો જણાયા, એનો અર્થ એ થાય છે કે પ્રકાશ આવ્યો, દીપકના પ્રકાશની એમાં જાહેરાત થાય છે. એ પદાર્થો એમાં જણાયા પ્રકાશમાં, દીપકના પ્રકાશમાં એ પદાર્થો જણાયા, એટલે એ પદાર્થો જણાયા એ દ્વારા પ્રસિદ્ધિ કોની થઈ? દીપકના પ્રકાશવાના સ્વભાવની ત્યાં પ્રસિદ્ધિ થઈ, એની જાહેરાત થઈ કે ઓ દીવાનો પ્રકાશ. એટલે એ દીવાનો પ્રકાશ એ દીવાને પોતાને જણાવનારો છે અને પરને પણ જણાવનારો છે, એનું સ્વ પર પ્રકાશકપણું ત્યાં જાહેર થાય છે, એ વાત અહીંયા સમજાવી છે. અને એ ઉદાહરણ ઉપરથી પછી આપણને એ સમજાવવું છે કે જ્યારે આત્મા રાગ આદિનું જ્ઞાન કરે છે ત્યારે એ રાગ આદિ દ્વારા આત્મા નો જ્ઞાન સ્વભાવ છે એ આપણને પ્રસિદ્ધ થાય છે, એ આપણને જણાય છે. રાગાદિક જ્ઞાનમાં જણાયા એનો અર્થ એવો થાય છે કે આત્માનો એવો જ્ઞાન સ્વભાવ છે જે પોતાને અને પરને સ્વ પર પ્રકાશક છે, એ એમાં પ્રસિદ્ધ થાય છે. ગુરુદેવે એ વાતને અહીંયા સમજાવી છે કે ખરેખર તો વાસ્તવમાં તો દીવો ઘટપટ આદિને પ્રકાશતો જ નથી, પણ તે કાળે પોતાના દ્વૈતરૂપ સ્વ પર પ્રકાશકપણાને જ તે પ્રગટ કરે છે, ઘટપટ આદિપણાને નહીં. દીવો ઘટપટને પ્રકાશે છે એમ જે કહીએ એ તો વ્યવહાર છે, બાકી વાસ્તવિકપણે તે દીવો પોતાનો સ્વ પરને પ્રકાશવાના એક પ્રકાશ સ્વભાવને જ પ્રકાશે છે. પોતાનો આવો સ્વભાવ છે, સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, એને જ પ્રસિદ્ધ કરે છે, એને જ જાહેર કરે છે. કેમ કે દીપક ઘટપટ આદિ રૂપે કે ઘટપટ દીપક રૂપે ક્યારેય કદીએ થતા નથી, એ બંને એકબીજા રૂપ નથી થતા. દીપકનો પ્રકાશ જે છે એ ઘટપટ આદિ ઉપર પડે છે, પણ તો પણ એ દીપક અને ઘટપટ એ કાંઈ એક રૂપ થતા નથી, અને ઘટપટ એમાં જણાય છે તો એ દ્વારા પ્રસિદ્ધિ તો પેલા દીપકના પ્રકાશવાની થાય છે, કે દીપકને પ્રકાશવાનો સ્વભાવ છે અને દીપક પ્રકાશી રહ્યો છે, તો દીપકને આપણે જોઈએ છીએ તો એ પણ પ્રકાશ તો દેખાય છે, એટલે સ્વ એમાં અને એ પર આ બીજા બધું એમાં જણાયું, એટલે પર એમ સ્વ પર પ્રકાશક પણ દીપકનું છે એમ આપણને પ્રતીતિ થાય છે, એમ આપણને ખ્યાલ આવે છે. અને એના ઉપરથી સિદ્ધાંતની વાત અહીંયા ગુરુદેવ સમજાવે છે 410માં પાના ઉપર, કે તેમ કહે છે આત્મા વડે ચેતવામાં આવતા રાગાદિક ચીતવામાં આવતા એટલે જાણવામાં આવતા. રાગાદિક છે તે ચેત્ય છે, એ જણાવવા યોગ્ય છે એટલે ચેત્ય, અને આ ભગવાન આત્મા છે તે ચેતક, એ જાણવા વાળો છે. એટલે આત્મા વડે ચેતવામાં આવતા કહો કે જાણવામાં આવતા કહો, એટલે આત્મા વડે ચેતવામાં આવતા રાગાદિક આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે, આત્માના એવા જ્ઞાન સ્વભાવને જ પ્રસિદ્ધ કરે છે, રાગાદિપણાને નહીં. ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ છે. જ્ઞાયક ભાવ સ્વરૂપ છે એટલે કે ચેતક સ્વભાવી છે. તે રાગાદી પુણ્ય પાપના ભાવને જાણવાના કાળે, એટલે કે જ્યારે એ રાગાદીને ભગવાન આત્મા જાણે છે તે વખતે, ખરેખર તો પોતાની જ્ઞાન પર્યાયને જ જાણે છે, અને એમાં એ જ્ઞાન પર્યાયમાં એ રાગ છે, પુણ્ય અને પાપના ભાવ છે એ જણાઈ રહ્યા છે. પુણ્ય પાપ આદિ ભાવોને જો ખરેખર આત્મા જાણે એટલે કે સ્પર્શે, તો આત્મા પુણ્ય પાપ આદિરૂપ થઈ જાય. આત્મા પુણ્ય પાપ આદિરૂપ થતો જ નથી, પેલા એમાં જણાય છે. આપણે અરીસાનું ઉદાહરણ લઈને સમજાને એ પ્રમાણે, એ પુણ્ય પાપના ભાવ આત્માની અંદર ઘૂસતા નથી, આત્માને સ્પર્શતા નથી, આત્મા એ પુણ્ય પાપના ભાવને પણ સ્પર્શતો નથી, માત્ર એને જાણે છે તો દૂર રહીને જાણે છે, એને અંદર લઈને જાણે છે એમ નથી. જ્ઞાન કરવા માટે એ પદાર્થને કઈ જ્ઞાનની અંદર લઈ જવા પડતા નથી, જ્ઞાન તો નિર્મળ છે, એની અંદર તો બધું જ્ઞેય પ્રતિબિંબિત થાય છે. એટલે આ ભગવાન આત્મા ખરેખર જ્યારે જાણે છે તો એ કઈ પુણ્ય પાપ આદિ રૂપ થઈ જાય છે કે પુણ્ય પાપ આદિ એમાં આવી જાય છે એમ થતું નથી. પુણ્ય પાપ આત્મામાં પ્રવેશતા નથી ને આત્મા પુણ્ય પાપ રૂપ થતો નથી. પુણ્ય પાપ આદિ ભાવોને જાણતા જ્ઞાન કઈ પુણ્ય પાપ આદિ રૂપ એવા ભાવ રૂપ થાય છે એમ થતું જ નથી. એ તો જાણે છે, જ્ઞેય છે તો જ્ઞેયને જાણે, એવી રીતે આ રાગાદિના ભાવ થયા છે તો એને પણ એ જાણે છે. એટલે વાસ્તવમાં તો એ જ્ઞાન પુણ્ય પાપ આદિ ભાવોને જાણતું નથી, પરંતુ તે કાળે પોતાના જે જાણવાનો જે સ્વભાવ છે એને પ્રસિદ્ધ કરે છે. કેવો જાણવાનો સ્વભાવ છે? કે સ્વ પર પ્રકાશક, પોતાના દ્વૈતરૂપ જાણવાના સ્વ પર પ્રકાશકપણાને જ તે પ્રગટ કરે છે, એવો પોતાનો સ્વભાવ છે એની એ જાહેરાત કરે છે, એની એ ઘોષણા કરે છે, એની એ પ્રસિદ્ધિ કરે છે. પેલું અંદર જણાય છે એ દ્વારા આપણને શું ખ્યાલ આવે છે કે આત્મા પોતે સ્વને પણ જાણે છે અને પરને પણ જાણવા વાળો છે, એટલે સ્વ પર પ્રકાશક છે. સ્વ પર પ્રકાશકપણાને એ પ્રસિદ્ધ કરે છે, કઈ રાગ આદિપણાને પ્રસિદ્ધ કરે છે એમ નથી. જ્ઞાન પોતાના સ્વ પર પ્રકાશકપણાને પ્રગટ કરે છે. જ્ઞાન પુણ્ય પાપ આદિ ભાવોને જાણે છે એ તો વ્યવહાર છે, બાકી વાસ્તવિકપણે તો જ્ઞાન પોતાના દ્વૈતરૂપ સ્વ પરને પ્રકાશવાના એક જ્ઞાન સ્વભાવને, એક ચેતક સ્વભાવને જ પ્રકાશે છે, એને જ પ્રસિદ્ધ કરે છે. કેમ કે જ્ઞાન પુણ્ય પાપ આદિ ભાવો રૂપે થતું નથી કે પુણ્ય પાપ આદિ ભાવો જ્ઞાન રૂપે થતા નથી. જાણવાના કાળે જ્ઞાનમાં પુણ્ય પાપ આદિ બંધ આવતો નથી, અર્થાંત રાગાદિ બંધ જ્ઞાનરૂપ થઈ જતો નથી. રાગાદિ બંધ જે છે તે જ્ઞાનરૂપ થતો નથી. વળી રાગાદિ બંધ છે એટલે કાંઈ એનું જ્ઞાન થાય છે એમ પણ નથી. રાગાદિ બંધ છે તો જ્ઞાનનો પ્રકાશ થયો છે એમ પણ નથી. જ્ઞાનનો પ્રકાશ તો પોતાના એવા સહજ સ્વ પર પ્રકાશક સ્વભાવને કારણે છે, એ જ્ઞાનની પર્યાય તો સ્વતંત્ર રીતે ઉત્પન્ન થઈ છે. એવું નથી કે રાગ થયો છે તો એ માટે એને એ જાણવા વાળી પર્યાય થઈ છે એમ પણ નથી. એ તો સ્વ પર પ્રકાશક સ્વભાવ આત્માનો છે, જ્ઞાનનો છે, અને એ પ્રકાશે છે તો નિરંતર પ્રકાશક છે. જ્ઞાનનો તો સહજ જ સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, અને એ સ્વભાવ નિરંતર હંમેશા પ્રકાશે છે. આવું વસ્તુનું સ્વરૂપ જાણીને એને અનુભવમાં લેવું એ સંકિતનું કારણ થાય છે. પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જાણવો તો પડશે ને પ્રભુ. પોતે જ્ઞાન સ્વભાવી છે આ તો પોતાની તો વાત ચાલી રહી છે, પોતાનો એને વિશ્વાસ નહીં આવે તો કોનો વિશ્વાસ કરશે. હવે આગળ કહે છે કે આમ હોવા છતાં એટલે કે આત્મા અને બંધની અત્યંત નિકટતાને લીધે ભેદ સંભાવનાનો અભાવ હોવાથી અર્થાત ભેદ નહીં દેખાતો હોવાથી અજ્ઞાનીને અનાદિકાળથી એકપણાનો ભ્રમ છે. આમ હોવા છતાં એટલે આમ બંને જુદા છે તે છતાં બંનેની નિકટતા છે એને લીધે અને એ વખતે એને ભેદ જ્ઞાન નથી એટલે અજ્ઞાનીને અનાદિથી એ બંને એક છે એવો ભ્રમ છે, વ્યામોહ છે. અને એવો ભ્રમ એવો વ્યામોહ પ્રજ્ઞા વડે એટલે જ્ઞાન વડે જ અવશ્ય છેદાય છે. હવે આને સમજાવતા ગુરુદેવ કહે છે, આ ટીકાના વાક્યને સમજાવતા અહીંયા ગુરુદેવ કહે છે કે આત્મા અને રાગનો લક્ષણ ભેદ હોવા છતાં, બંનેના લક્ષણો જુદા છે છતાં, અજ્ઞાનીને અનાદિકાળથી આત્મા અને રાગના એકપણાનો ભ્રમ છે, ભ્રાંતિ છે. એટલે શિષ્ય પૂછે છે કે તે ભ્રમ કઈ રીતે છેદી શકાય, કોઈ રીતે છેદી શકાય? એ ભ્રમ છે તો એ ભ્રમ કોઈ રીતે છેદી શકાય કે નહીં? તો કહે છે કે એ ભ્રમ વ્યામો પ્રજ્ઞા વડે એટલે જ્ઞાન વડે અવશ્ય છેદી શકાય. અને પ્રજ્ઞા વડે જ છેદી શકાય, બીજા વડે ન છેદી શકાય. એટલે જ્ઞાન વડે જ એ ભ્રમને દૂર કરી શકાય. દૂર શું કરવાનું છે? ભ્રમને દૂર કરવાનું છે. ભ્રમ એને વર્તે છે, ઊંધી માન્યતા વર્તે છે, એને બાળક જેવી માન્યતા વર્તે છે કે બંને એક છે એવી. એ ભ્રમને જુદો કરવાનો છે, એ ભ્રમને દૂર કરવાનો છે, એ ભ્રમનો નાશ કરવાનો છે. એ ભ્રમ જાય એટલે પછી બધું સ્પષ્ટ થઈ જાય છે કે રાગ અને પોતે જુદા છે. અને એ ભ્રમ કાઢવા માટે જ્ઞાન એકમાત્ર સાધન છે. પ્રજ્ઞા સમ્યક જ્ઞાનની દશા વડે અવશ્ય છેદાય છે એ ભ્રમ, બીજી કોઈ રીતે એ ભ્રમ છેદાય નહીં. જેમ અંધકાર દૂર કરવાનો ઉપાય પ્રકાશ છે, અંધકાર દૂર કરવાનો એકમાત્ર ઉપાય પ્રકાશ જ છે, પ્રકાશ આવે એટલે અંધકાર દૂર થઈ જાય, એવી રીતે આ ભ્રમને છેદવાનો ઉપાય સમ્યક જ્ઞાન છે. એ એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. આત્મા અને રાગને જુદા પાડનારું ભેદ જ્ઞાન સમ્યક જ્ઞાન જ એ ભ્રમ મટાડવાનું સાધન છે, એ જ પ્રજ્ઞા છીણી છે. અને આ રીતે ધર્મ છે, આ જ મોક્ષનો માર્ગ છે. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈએ. મોટાભાગની વાત આપણે સમજી ગયા છીએ બરાબર, પણ જે વિસ્તાર આવ્યો એ વિસ્તાર દ્વારા કેટલીક વધારે આપણને સ્પષ્ટતા થઈ છે. ગુરુદેવે જે રીતે વિસ્તાર કર્યો એમાંથી ઘણું આપણે શીખ્યા. સ્વરૂપ કઈ રીતે છે એ વાત આપણને આમાંથી મળી. સ્વરૂપની સાચી સમજ, જ્ઞાન કરવાની આત્માની કેવી રીત છે એ આમાંથી આપણને સમજાયું. પરનું જ્ઞાન કરે છે એ વખતે પણ ખરેખર તો એ એની જ્ઞાનની પર્યાય છે, એને એ જાણે છે. એટલે જાણનારો જ ખરેખર તો જણાય છે. તો આપણે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. અહીંયા કહે છે કે આત્માનું લક્ષણ ચૈતન્ય છે અને બંધનું લક્ષણ રાગ છે. આત્માને અને બંધને જુદા કરવા છે ને, એટલે આત્માનું લક્ષણ પહેલી વાત લીધી કે ચૈતન્ય છે મૂળ વાત, અને બંધ એને જુદો કરવો છે તો બંધનું લક્ષણ શું છે? રાગ છે. એટલે ચૈતન્ય અને રાગને જુદા પાડો એટલે આત્મા અને બંધ જુદા પડે. બંનેને લક્ષણ ભેદ છે. કોને? બંનેને, આત્માને અને બંધને લક્ષણ ભેદ છે, એટલે કે બંનેના લક્ષણ જુદા છે. તેથી બંને ભિન્ન ભિન્ન છે. આ તો છે, આ તો હકીકત છે. બંનેની ભિન્નતા લક્ષમાં લઈ જ્ઞાનની દશાને સ્વ તરફ વાળી સ્વાનુભવ કરવો તે બંનેને ભિન્ન કરવાનો ઉપાય છે. બંને ભિન્ન છે એ વાતને લક્ષમાં રાખીને પોતાના જ્ઞાનની દશાને સ્વ તરફ વાળતા એ બંને ભિન્ન પડી જાય છે. આ જ એકમાત્ર ઉપાય છે અને એને પ્રજ્ઞા છીણી કહે છે. આગળ અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા તો સ્પર્શ આદિ રહિત અમૂર્તિક છે અને બંધ સૂક્ષ્મ પરમાણુઓનો સ્કંદ છે. કર્મનો બંધ છે એ તો પરમાણુઓનો કારણ રજકણોનો સ્કંદ છે. છદ્મસ્તને એટલે કે અલ્પજ્ઞાનીને બંને ભિન્ન છે એમ જ્ઞાનમાં ભાસતું નથી. અલ્પજ્ઞાનીને આ બંને ભિન્ન છે, જુદા છે એ વાત એના જ્ઞાનમાં જણાતી નથી. માત્ર એક સ્કંદ દેખાય છે. અજ્ઞાનીને રાગ આદિ રૂપ ભાવબંધ જણાય છે. અજ્ઞાનીને રાગ આદિ રૂપ ભાવબંધ જણાય છે પણ આત્મા જણાતો નથી. એને પેલું ચેતન જણાતો નથી, એને માત્ર એ જ જણાય છે. એની અનાદિથી પર્યાયમાં ઉત્પન્ન થતા રાગાદિમાં એટલે પુણ્ય પાપના ભાવમાં એને રોકાવું થાય છે, એનું રમવું થાય છે. કોને? અજ્ઞાનીને. એ પુણ્ય પાપના ભાવમાં જ રમી રહ્યો છે. અંદર આનંદ રસકંદ પ્રભુ પોતે બિરાજે છે એની એને ખબર નથી. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની એને ખબર નથી, પોતાની ચૈતન્ય સત્તાનું એને ભાન નથી. પણ માત્ર જે વિકાર છે એને જે જાણે છે, આમ અનાદિનું ચાલ્યું આવે છે, એ અજ્ઞાન છે. શ્રી ગુરુનો ઉપદેશ પામી અને તેમના લક્ષણ જુદા જુદા અનુભવીને જાણવું કે ચૈતન્ય માત્ર તો આત્માનું લક્ષણ છે અને રાગાદિક બંધનું લક્ષણ છે. ચૈતન્યપણું આત્માનું લક્ષણ છે અને રાગાદિક છે તે બંધનું લક્ષણ છે. તો પણ માત્ર જ્ઞેય જ્ઞાયક ભાવની અતિ નિકટતાથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે. આમ છે છતાં પણ એક જેવા દેખાઈ રહ્યા છે. પંડિતજી એનો અર્થ કરતા અહીંયા કહે છે કે જોયું, એ અર્થને ગુરુદેવ અહીંયા સમજાવે છે. આ પંડિતજીએ આ રીતે અર્થ કર્યો છે. ગુરુદેવ એને સમજાવે છે કે જોયું, શ્રી ગુરુનો ઉપદેશ, પણ શ્રી ગુરુનો ઉપદેશ એ તો નિમિત્ત છે. શ્રી ગુરુનો ઉપદેશ પામીને ખરેખર તો કોણ એ જ્ઞાન ક્રિયા કરે છે? એ જીવ પોતે કરે છે, એને કરવાનું છે. શ્રી ગુરુનો ઉપદેશ એ તો નિમિત્ત છે અને અંદર નિર્ણય કરવો એ તો પોતાનું ઉપાદાન છે. શું નિર્ણય કરવો? કે આ જાણવું 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 છે એ તો ચૈતન્ય માત્ર આત્માનું લક્ષણ છે અને રાગ આદિ પુણ્ય પાપના ભાવ જે થાય છે તે બંધનું લક્ષણ છે. તે રાગ આદિ ભાવ સ્વ લક્ષને છોડી પરનું લક્ષ કરે ત્યારે ઉત્પન્ન થાય છે. એવા રાગાદિ ભાવ ક્યારે ઉત્પન્ન થાય છે? રાગાદિ ભાવ જીવને ક્યારે ઉત્પન્ન થાય છે? પરનું લક્ષ કરે ત્યારે ઉત્પન્ન થાય છે. પોતે સ્વથી ચ્યુત થઈને સ્વમાંથી બહાર નીકળીને પરનું લક્ષ કરે એટલે એને શુભાશુભ ભાવ રાગાદિના ભાવ થાય છે. એટલે તો આપણે બંધ અધિકારની છેલ્લી ગાથામાં એ વાત સમજ્યા કે પરનું લક્ષ છોડવું, પરનું લક્ષ કરતા જ એવા નૈમિતિક ભાવ થાય છે, રાગાદિના ભાવ થાય છે. એટલે પરલક્ષી જે ભાવ છે એ રાગાદિ ભાવ છે અને એ બંધનું લક્ષણ છે અને એને કારણે એને ભવના ભ્રમણ છે. આગળ અહીંયા 412માં પાના ઉપર વાત કરે છે કે પર તરફના લક્ષવાળા જે રાગાદિ ભાવો છે તે બંધ છે. એ રાગાદિ ભાવો જ બંધ છે એમ કહી દીધું. એ બંધનું લક્ષણ છે પણ ખરેખર તો એ રાગાદિ ભાવ થાય છે એટલે જ બંધ પડે છે. એટલે એમ કહી દીધું કે એ રાગાદિ ભાવો છે તે બંધ છે અને ભગવાન આત્મા ચૈતન્ય લક્ષણ એનાથી તદ્દન ભિન્ન છે. બંનેને એના પોતપોતાના લક્ષણથી જુદા જાણી અને પછી આત્માને અનુસારે આત્મ અનુભવ કરવો તેનું નામ ધર્મ. બંનેના લક્ષણ દ્વારા બંનેને જુદા જાણવા અને પછી શું કરવું? તો પછી આત્મા ને અનુસરવું એટલે આત્માનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવે થવું એટલે આપોઆપ પેલો રાગ એનાથી જુદો પડી જશે. અનાદિથી રાગને અનુસરે છે ને, રાગને અનુસરે છે ને, એને બદલે એને પોતાના આત્માને અનુસરવું. બંનેના પહેલા લક્ષણ બરાબર જુદા જુદા છે એમ નક્કી કરવું લક્ષણ દ્વારા અને પછી જે અનાદિથી એ પરનું લક્ષ કરી અને પરને અનુસરી રહ્યો છે એટલે રાગને અનુસરી રહ્યો છે એને બદલે એને આત્માને અનુસરવું એટલે આત્માનું લક્ષ કરવું, આત્માનો અનુભવ કરવો એટલે રાગ જુદો પડી જશે અને એનું નામ ધર્મ છે. અનાદિથી એ ઊંધું કરી રહ્યો છે. અનાદિથી તો એ રાગને અનુસરીને એ રાગને જ અનુભવી રહ્યો છે આત્માને અનુભવતો જ નથી અને એને લીધે એને દુઃખનો અનુભવ છે. પણ રાગથી જુદા પડી અને સ્વ આશ્રયમાં રહી સ્વનો અનુભવ કરવો તે ધર્મ છે અને તે આનંદરૂપ છે. ચૈતન્યની જાણન પર્યાયને જાણવાવાળી પર્યાય જ્ઞાન કરે છે ને ચેતન ભગવાન આત્મા, તે પર્યાયને રાગથી ભિન્ન કરી સ્વાભિમુખ કરતા, સ્વ અભિમુખ કરતા, સ્વ તરફ વાળતા. સ્વાભિમુખ કરતા એટલે સ્વ તરફ વાળતા. કોને સ્વ તરફ વાળવાનું છે? ચૈતન્યની જ્ઞાનની પર્યાય, જાણન પર્યાય એટલે જ્ઞાનની પર્યાય, એને રાગથી જુદી કરીને એટલે કે પરનું લક્ષ્ય કરીને જે રાગ કરી રહી, રાગને જાણતી, રાગ રૂપે પરિણમી રહી હતી, એને બદલે એ જાણવાવાળી પર્યાયને રાગથી જુદી કરી અને સ્વ તરફ લઈ જવી, સ્વાભિમુખ કરતા, સ્વ અભિમુખ એટલે સ્વ તરફ વાળતા. જે સ્વનો અનુભવ થયો એ જ સમ્યક દર્શન છે, એ જ ધર્મ છે અને તેને જ અહીંયા પ્રજ્ઞાછીણી કહેવામાં આવી છે. એ જ પ્રજ્ઞાછીણી, બીજી કોઈ પ્રજ્ઞાછીણી નથી. એમાં કાંઈ પટકવાનું હોતું જ નથી. એ તો શબ્દ છે પટકવું, એમાં છીણી પણ નથી અને કાંઈ પટકવું પણ નથી, પછાડવું પણ નથી. એ તો જ્ઞાન છે. પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાય જે પર તરફ ઝૂકી રહી છે, પરનું લક્ષ્ય કરી રહી છે, એટલે એને રાગાદી થાય છે અને રાગાદી સાથે એ એકરૂપતા કરી રહી છે. એ જ્ઞાનની પર્યાયને ત્યાંથી હટાવીને સ્વ તરફ વાળવી એટલે સ્વાભિમુખ કરવી, એમ થતાં સ્વનું લક્ષ થતાં ધ્રુવ તરફ ઢળતા એને આનંદનો અનુભવ થાય છે, એ સ્વને જાણે છે. એટલે આ જ્ઞાનની જે પર્યાય છે એ જ પ્રજ્ઞાછીણી છે. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે ચૈતન્ય ભાવને પરમ પારિણામિક ભાવ કહેવાય ને, ચૈતન્ય ભાવને પરમ પારિણામિક ભાવ કહેવાય ને. ગુરુદેવે કહ્યું કે પરમ પારિણામિક ભાવ છ દ્રવ્યોમાં છે, માટે અહીં ચૈતન્ય લક્ષણથી લક્ષિત નાયક ભાવ જ લેવો. પરિણમવું તો છે, છ દ્રવ્યોમાં પરિણમવાનું તો છે જ, અહીંયા તો આપણે જ્ઞાનની વાત કરવી છે ને, એટલે અહીંયા એ વાત લેવી. બરાબર સમજવું, જ્યાં જે જે વાત જે અપેક્ષાએ લાગતી હોય એ અપેક્ષાએ વાતને લેવી. જો ઘણી જગ્યાએ આત્મા કહીએ, કોઈક જગ્યાએ જીવ કહીએ, કોઈક જગ્યાએ એને વસ્તુ કહીએ, કોઈ જગ્યાએ દ્રવ્ય કહીએ, કોઈ જગ્યાએ પારંપારિણામિક ભાવ કહીએ, કોઈ જગ્યાએ જ્ઞાયક ભાવ કહીએ, કોઈ જગ્યાએ ત્રિકાળી કહીએ, આ બધું જુદા જુદા શબ્દો દ્વારા આપણે જુદું જુદું કહેતા નથી. એ એક ભગવાન આત્મા માટે જ એ વાપરીએ છીએ બધા શબ્દો. છતાં જ્યાં જે વાત ચાલતી હોય એને અનુરૂપ એ વાત, એવા શબ્દો લેવામાં આવે. એટલે અહીંયા પરમ પારિણામિક ભાવ તો પરિણમનની વાત કરતા હોઈએ ત્યારે એ વાત પરમ પારિણામિક ભાવની વાત આવે. અહીંયા તો જ્ઞાનની વાત લેવી છે ને, ચૈતન્ય લક્ષણની વાત લેવી છે ને, ચૈતન્ય લક્ષણથી એ લક્ષિત જ્ઞાયક ભાવ છે ને, એટલે અહીંયા ચૈતન્ય લક્ષણથી લક્ષિત જ્ઞાયક ભાવ લેવો. અનંત ગુણ છે એમાં, અનંત ગુણ મંડિત એક જ્ઞાયક ભાવ, ચિન્ માત્ર ભાવ જ આત્મા છે. આવા પોતાના સ્વ સ્વરૂપમાં વર્તમાન પરિણતિને વાળવી, વર્તમાન પરિણતિને ઢાળવી, એનું નામ ધર્મ છે. પછી તો જે સામાન્ય પ્રશ્ન દર વખતે થાય એવો પ્રશ્ન કોઈકે ફરીથી પૂછ્યો કે તો જીવોની દયા પાળવી તે ધર્મ નહીં, અહિંસા પરમો ધર્મ એમ કહ્યું છે ને. અને દર વખતની જેમ ગુરુદેવે આ વખતે પણ એ જ વાત સમજાવી છે કે ના, તે ધર્મ નહીં, કેમ કે એ તો પરજીવોના લક્ષ્ય થતો શુભ રાગ છે. પરજીવોને બચાવવાનો ભાવ એ તો શુભ ભાવ છે. ખરેખર તો પરજીવ પોતે પોતાના આયુષથી બચે છે અથવા પોતાનું આયુષ પૂરું થાય છે તો એ મરે છે, એમાં આપણે શું કરીએ. પણ ભાવ એવો શુભ ભાવ આવે, સાધકને એવો શુભ ભાવ આવે, આવે ને આવે, પણ એવો શુભ ભાવ એ કાંઈ ધર્મ નથી. શુભ ભાવ તો બંધનું કારણ છે, એ તો બંધનું લક્ષણ છે એમ અહીંયા કહે છે. અને એનાથી પુણ્ય બંધ જ થાય છે, એટલે એનાથી ધર્મ એટલે મુક્તિ એટલે મોક્ષનો માર્ગ બનતો નથી. અને જો એને એનાથી ધર્મ થાય છે એમ માનવામાં આવે તો એ મિથ્યાત્વ છે. જે શુભ છે એને શુભ જ માનવું, જે મુક્તિનું કારણ નથી ને બંધનું કારણ છે એને એમ જ માનવું, એનાથી વિપરીત માન્યતા કરવામાં આવે તો મિથ્યાત્વ થાય છે. આગળ પાના નંબર 413 ઉપર અહીંયા કહે છે, ચોથા પેરેગ્રાફમાં, પાના નંબર 413 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જેમ લાકડાના બે ટુકડા કરનારું શસ્ત્ર તીક્ષ્ણ કરવત હોય છે, કરવત દ્વારા લાકડાના બે ટુકડા થઈ જાય, તેમ પ્રજ્ઞાછીણી અર્થાંત, પ્રજ્ઞાછીણીનો અર્થ શું એટલે કહે છે કે પ્રજ્ઞાછીણી અર્થાંત અંતર્મુખ વાળેલી જ્ઞાનની દશા, તે આત્મા અને રાગને જુદા પાડવા માટેનું એવું તીક્ષ્ણ કરવત છે. પેલું કરવત છે, એવી જ આ કરવત છે. શું? આ અંતર્મુખ વાળેલી જ્ઞાનની દશા, અંતર્મુખ વાળેલી જ્ઞાનની પર્યાય, એ જ એ કરવતનું કામ કરે છે. અને કરવતનું કામ કરીને બેને જુદા પાડે છે. કોને બેને જુદા પાડે છે? આત્માને અને રાગને. અહીં કહે છે કે જ્ઞાન એટલે આત્મા અને રાગની સૂક્ષ્મ સંધિ એટલે સાંધને શોધીને તે સાંધમાં સાવધ થઈને, અર્થાંત સાવધ થઈને અર્થાંત શું કે અંત પુરુષાર્થ વડે, પ્રમાદ વિના એકાગ્રતા કરીને તે વડે તીક્ષ્ણ પ્રજ્ઞા કરવતને પટકવી, કરવતને ચલાવવી, એમ કરતા જ્ઞાન એટલે આત્મા રાગથી છૂટું પડી જશે, એને શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં એકમેક થશે. સૂક્ષ્મ વાત છે પ્રભુ, જ્યાં અંતર્મુખ વળેલું જ્ઞાન સ્વભાવમાં એકમેક થયું ત્યાં સ્વ સ્વપણે જણાઈ જાય છે અને રાગ જે છે તે પરપણે જુદો જણાઈ જાય છે. જ્યારે એ જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈ છે અને જ્ઞાન સ્વભાવમાં એ એકરૂપ થઈ છે ત્યારે ત્યાં સ્વ સ્વપણે અને પર પરપણે, પર શું છે? રાગ છે. એ રાગ પરપણે એમ એ સ્વ અને પર બંને જુદા દેખાવા લાગે છે. આનું નામ ભેદ જ્ઞાન છે. જ્ઞાન સ્વ સ્વરૂપમાં એકાગ્ર થતા તેમાં રાગ પરપણે જણાય છે. એ સ્વપણે જણાતો નથી, એ પર છે તો પરપણે જ જણાય છે. આ પ્રમાણે જ્ઞાન અને રાગ બંને ભિન્ન પડી જાય છે. કેટલી સરસ રીતે વાત આપણને સમજાવી. આગળ અહીંયા નીચે કહે છે કે હવે કહે છે એમ બંને જુદા જુદા દેખતા આત્માને જ્ઞાન ભાવમાં જ રાખવો અને બંધને અજ્ઞાન ભાવમાં રાખવો, એ રીતે બંનેને ભિન્ન કરવા. શું કહ્યું ટીકામાં? આ જે વાત લીધી જે છે પંડિતજીએ ટીકાનો અર્થ કર્યો અને એ વાત પંડિતજીએ આ રીતે લીધી કે એ બંનેને જુદા જુદા દેખતા આત્માને જ્ઞાન ભાવમાં જ રાખવો અને બંધને અજ્ઞાન ભાવમાં રાખવો, એટલે એ રીતે બંનેને ભિન્ન કરવા. ગુરુદેવ આ વાતને સમજાવે છે, કહે છે કે આ પ્રમાણે ભેદ જ્ઞાન સિદ્ધ થતા, ભેદ જ્ઞાન થયું ને, સ્વથી જુદું આ રાગ બંધ એ જણાયું ને, એટલે કહે છે કે આ પ્રમાણે ભેદ જ્ઞાન સિદ્ધ થતા અખંડ એક જાણક, જાણક એટલે જ્ઞાન કરી રહ્યો છે, હંમેશા જ્ઞાન કરે છે એવો જ્ઞાયક, જ્ઞાયક જ્ઞાયક જાણવા વાળો જેનો સ્વભાવ છે એવા શુદ્ધ આત્માનું વલણ કરી તેમાં એકાગ્ર થવું. શું કરવું? ભેદ જ્ઞાન કરીને શું કરવું એ અહીંયા સમજાવ્યું છે કે આ પ્રમાણે ભેદ જ્ઞાન કરીને પોતાના જ્ઞાયક સ્વભાવમાં એનું વલણ કરીને, શુદ્ધ આત્માનું વલણ કરીને એકાગ્ર થવું અને આ દયા દાન વ્રત આદિના ભાવ જે બંધનું કારણ છે એ અજ્ઞાનમય ભાવ છે એમ જાણીને, એટલે કે એને એમ જાણીને છોડવા, એ હે જાણીને છોડવા એટલે કે છોડવા લાયક છે એમ જાણીને છોડવા, આ રીતે બંનેને ભિન્ન કરવા, બંનેને ભિન્ન રાખવા. પોતે ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવી છે તો જ્ઞાયક સ્વભાવે જ રહેવું અને પેલા આ રાગાદીના ભાવ, દયાદાનના ભાવ છે એને પોતાથી ભિન્ન જાણીને એને છોડવા લાયક સમજવા. જ્યારે પણ એવો ભાવ આવે ત્યારે એને છોડીને સ્વરૂપમાં જવું. ગુરુદેવ અહીંયા 414માં પાના ઉપર કહે છે કે ભગવાન આત્મા અંદરમાં ચિન્મૂર્તિ પ્રભુ આનંદ અમૃતનો સાગર છે, એમાં જે રાગની વૃત્તિ ઉઠે તે ઝેર છે. જો કેટલી સરસ વાત મૂકી છે કે પ્રભુ તમે આવા અમૃત સમાન છો, આનંદ સમાન છો, સુખનો સાગર છો, અને તમારી અંદર આ રાગની વૃત્તિ ઉઠે, આ રાગ થાય તમને, આ વાત બરાબર છે નહીં. આપણને ભગવાન આત્મા કયા છે અને ભગવાન આત્મા કહી અને પછી આગળ એટલે સુધી વાત કરી દીધી કે ચિન્ માત્ર પ્રભુ, આવા ચિન્ માત્ર પ્રભુ પોતાના સ્વરૂપને ચિન મૂર્તિ કહ્યું, જ્ઞાન મૂર્તિ કહ્યું, એ પોતે એવો આનંદનો અમૃતનો સાગર છે, અને એવા અમૃતની અંદર આ રાગની વૃત્તિ એ તો ઝેર જેવી છે, એ તો સોનાની થાળીની અંદર લોઢાની મેઘ જેવી છે. પોતે શુદ્ધ છે, નિર્મળ છે, શાંતિનો સાગર છે, આનંદનો દરિયો છે, જ્ઞાન સ્વભાવી છે, એની અંદર આવી રાગની વૃત્તિ ઉઠે એ કેવું લાગે? ઝેર જેવું જ છે ને, એ ઝેર જેવું નથી તો બીજું શું છે? સોનાની થાળીની અંદર લોઢાની ખીલી મારી એના જેવી વાત છે પ્રભુ. વાત એ ન શોભે, ત્યાં હોય જ નહીં, ભગવાન આત્મામાં એ હોઈ શકે નહીં. સોનાની થાળીની અંદર લોઢાની મેઘ હોય, ક્યારેય ન હોય, તો પછી ભગવાન આત્મા આવો આનંદનો સાગર, અમૃતનો સાગર છે, એની અંદર આવી રાગની વૃત્તિ ઉઠે એ ભાઈ તને નથી શોભતું, એ તારાથી જુદી છે, તારું સ્વરૂપ નથી. એ ઝેર અને અમૃતની વચ્ચે તીક્ષ્ણ પ્રજ્ઞા છીણી નાખતા એ જ્ઞાન દ્વારા બંને જુદા પડી જાય છે, અને ત્યારે તે જ્ઞાન, ત્યારે એ જ્ઞાનની પર્યાય અમૃતનું પાન કરે છે. એનું નામ ભેદ જ્ઞાન, એનું નામ સમ્યક જ્ઞાન, અને એનું નામ ધર્મ છે. જ્યારે રાગ થાય ત્યારે વિચાર કરવો કરે, મને આ રાગ હોય, મારું એ સ્વરૂપ જ નથી, મારા સ્વરૂપમાં એ કંઈ છે જ નહીં, મારામાં એવો કોઈ ગુણ જ નથી કે જેને કારણે મને રાગ થાય. પરનું લક્ષ્ય કરવાથી આ રાગ થાય છે, એ નૈમિતિક છે, સામે પર દ્રવ્ય છે, એ નિમિત્ત છે, અને એવા નિમિત્તને કારણે થતું આ નૈમિતિક છે, એ રાગ છે, દ્વેષ છે, એ મોહ માયા ક્રોધના ભાવ છે, દ્વેષ છે, એ બધું મારાથી જુદું છે, મારામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એ થાય, એમ જ હંમેશા વિચાર રહેવો જોઈએ, અને સત્વરે એને દેખવા વાળા થઈ જવું જોઈએ, માત્ર એને જ્ઞેય તરીકે જાણવા વાળા થવું, કરે આ રાગ આ મારું સ્વરૂપ નથી, એ રાગ હું તો એનાથી જુદો છું, એમ કરતા એ જુદો પડે, એમ કરી એને પોતાના સ્વરૂપનો વિચાર કરવો. સમ્યક દર્શન જેને થયું છે એને તો એ સહજ છે, એને તો બહુ સહેલું છે, પણ સમ્યક દર્શન નથી થયું છતાં પણ સાધકે આવો વિચાર કરવો કે મારું સ્વરૂપ અને આ રાગ એ બે વસ્તુ વચ્ચે કોઈ મેળ જ નથી, મારું સ્વરૂપ અમૃત સમાન છે ને આ તો ઝેર સમાન છે, આ મને હોય નહીં, એનાથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ ગ્રાહક જ છું, એમ એનાથી દરેક સમયે સમયે એને જુદા પડવાનો પુરુષાર્થ કરવો જ રહ્યો. અહીંયા ગુરુદેવ કહે છે કે મોક્ષનું મૂળ આ ભેદ વિજ્ઞાન જ છે, હું જુદો છું એનાથી જુદો છું, આ મારું સ્વરૂપ નથી. રાગને પર જાણીને રાગથી જુદું રહેનારું અને આનંદ અમૃતનું પાન કરનારું જ્ઞાન એ મોક્ષ પામે છે. જન્મ મરણનો અંત લાવવાનો આ ભેદ જ્ઞાન જ એક ઉપાય છે, બાકી તો બધા વ્રત અને તપ એ બધા વિકલ્પો એ થોથે થોથા છે, એ થોથે થોથા છે. તો આ રીતે આજે આપણે આ 294 ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. તો આપણે સુખધામ બોલીને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. Yeah. જય જીનેન્દ્ર.